શ્રી મદરાજચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું રાજકોટ જ્ઞાન મંદિરમાં પ્રવચન.
શ્રી મદરાજચંદ્ર વચનામૃત પત્રાંક 254 ચાલે છે. માર્ગ પ્રાપ્તિ મુમુક્ષુ જીવ કયા કારણોને લઈને નથી કરી શકતો એ વિષય ઉપર આ પત્રમાં પ્રકાશ પાડ્યો છે. સાથે સાથે એ કારણોને ટાળવા માટેનું પણ કોઈ અપૂર્વ માર્ગદર્શન છે આ પત્રમાં. છેલ્લા કારણનો વિષય ચાલે છે, તેને વિચાર કરતા પહેલા ફરીથી સંક્ષેપમાં પ્રારંભથી અહીં સુધી છેલ્લા કારણનો અભાવ કેવી રીતે કરવો એ વાત લઈશું. કે જીવને મુમુક્ષુતાની ઉત્પત્તિ નથી થતી એટલે મોક્ષ માટેની એની અંતકરણથી ભાવના ઉત્પન્ન થતી નથી, અભિલાષા ઉત્પન્ન થતી નથી. માત્ર મોક્ષ અભિલાષ એ સ્થિતિમાં જ્યાં સુધી મુમુક્ષુ આવતો નથી ત્યાં સુધી શરૂઆત થતી નથી. પાત્રતાનું એક અસાધારણ લક્ષણ એ પણ દર્શાવ્યું કે જે મહાશક્તિના પરિણામમાં સંસારી જીવને મીઠાશ લાગે છે, અહીંયા મુક્ત થવા ઈચ્છનાર જીવને એમાં મૂંઝવણ થાય છે. મોહાશક્તિથી મૂંઝાય છે અને એક મોક્ષને માટે જ જેનો પુરુષાર્થ છે, જેનો પ્રયત્ન છે અને મોક્ષને પ્રાપ્ત કરવાના પ્રમાણમાં જેનો પુરુષાર્થ છે, એવો જીવ પોતાના પરિણામના અવલોકનમાં આવતા પોતાના દોષ અને દોષમાં પણ એ દોષમાં ઉત્પન્ન થતો જે રસ એનું અવલોકન કરે છે ત્યારે વિભાવના રસ અને વિભાવ સંબંધની રુચિ, રસ અને રુચિ બંને અવિનાભાવી છે, સાથે રહે છે. એના ઉપર પ્રહાર થાય છે, એની હાનિ થાય છે અને સ્વચ્છંદ દબાય છે. સ્વચ્છંદ એટલે દોષનો પક્ષ કરવો અને અવલોકનમાં પોતાના દોષને પણ નિષ્પક્ષપણે જોતા વિભાવને રાગને રસને રુચિ ઘટે છે તો પણ માર્ગ પ્રાપ્તિને રોકનારા ત્રણ કારણો મુમુક્ષુજીમાં સંભવિત છે. પ્રથમ કારણ એ લીધું છે કે આત્મા પોતે આનંદ સ્વરૂપ છે એવું દ્રઢ નહીં થયું હોવાથી આ લોકના કોઈને કોઈ પદાર્થમાં જીવને સુખ બુદ્ધિપૂર્વક સુખના અભિપ્રાયપૂર્વક સુખ વેદાય છે અથવા સાતાના પ્રસંગમાં પણ એને શાંતિના માનસિક શાંતિના પ્રસંગમાં પણ એને સુખ લાગે છે. આ પરિસ્થિતિ એની યોગ્યતાને રોકનારી છે. મોક્ષ માર્ગની પ્રાપ્તિમાં બાધક કારણ છે, પ્રતિબંધક કારણ છે. બીજી વાત એ લીધી છે કે સત્પુરુષ પ્રત્યે, જ્ઞાની પુરુષ પ્રત્યે જ્યાં સુધી જીવને પરમેશ્વર બુદ્ધિ આવતી નથી, વિનય ભક્તિ હોવા છતાં પણ તે અલ્પ માત્રામાં હોય છે, ઓછા અધૂરા હોય છે, અને તેથી પરમ વિનયને ખામીને લીધે મોક્ષ માર્ગની પ્રાપ્તિમાં જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. બહુ મહત્વનો આ વિષય છે, એનું મહત્વ જ્યાં સુધી ન ભાસે ત્યાં સુધી ઉપાદાનમાં રહેલું જે અપ્રગટ સત, પોતાનું જે પરમ સ્વરૂપ, એ કોઈ પણ રીતે ભાષ્યમાન થવાનો અવકાશ નથી. સત્પુરુષ તો પ્રગટ સત છે, જે આંધળાને પ્રગટેલો દીવો ન દેખાય એવા અંધને દીવાસળીમાં રહેલી શક્તિરૂપ અગ્નિ ક્યાંથી દેખાય? જાગતી જ્યોત જેને, પ્રજ્વલિત જ્યોત જેને ન દેખાય એને ચકમકના પથ્થરમાં અગ્નિ છે એનું જ્ઞાન કેવી રીતે થાય? એ તો ટાઢો ગોળ પીડ્યો છે, એમાં અગ્નિ છે, ઉષ્ણ સ્વભાવ છે, ક્યાંથી ખબર પડે? એમ જેને સત પ્રગટ્યું છે એવા સત્પુરુષ ન ઓળખાય, એને આત્મસ્વરૂપ જે અપ્રગટ સત છે, સામર્થ્યરૂપ છે, શક્તિરૂપ છે, એ કેવી રીતે ઓળખાય? કોઈ રીતે ન ઓળખી શકે. એટલે એ વાત બહુ મહત્વની છે, અને મુમુક્ષુના જીવનમાં સત્પુરુષના યોગનું મહત્વ, એના માટે કોઈ શબ્દો જડે એવું નથી કે એ કેટલું મહત્વ છે. અહીં સુધી આપણે વિષય ચાલી ગયો છે. ત્રીજું કારણ છે કે અહીં સુધી પહોંચેલા જીવને કદાપી એ બધું થયું હોય, ઉપરના બંને કારણો, હાનિકારક કારણો નાશ થયા હોય, તથાપી વાસ્તવિક તત્વ પામવાની કાંઈક યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય. પદાર્થ એટલે પોતાનું પરમ સ્વરૂપ, પોતાનું મૂળ સ્વરૂપ, એનો નિર્ણય, એની ઓળખાણ, એનું લક્ષ, એનું ભાવભાષણ, આ બધું એક અર્થ છે. એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ પદાર્થ પ્રત્યે, અપૂર્વ પદાર્થ પ્રત્યે અપૂર્વ મહિમા અથવા અપૂર્વ પ્રેમની ઉત્પત્તિ થતી નથી, અને એ પરમ યોગ્યતાની હાનિ છે. સિદ્ધાંત માન્ય થાય, આ સિદ્ધાંત માન્ય થાય તો પણ અહીંયા એટલો પ્રશ્ન સંભવિત છે કે પદાર્થ નિર્ણય કરવો કેવી રીતે? પદાર્થ નિર્ણય થવો જરૂરી છે. જો પદાર્થનો અનિર્ણય હોય તો માર્ગ પ્રાપ્તિ થતી નથી. પદાર્થનો નિર્ણય થાય તો માર્ગ પ્રાપ્તિ થાય છે, આ સિદ્ધાંતિક વાત છે. અને જો પદાર્થનો નિર્ણય ન થાય તો ચિત્તમાંથી કદી પણ વ્યાકુળતા મટે નહીં, ભય મટે નહીં. કેમ કે જે નિર્ણય છે એ શાશ્વત પદાર્થનો છે, અને પોતાને પોતાની શાશ્વતતાનો ભરોસો, પોતાની ઓળખાણ વગર ક્યાંથી આવશે? ઓળખાણ વગર કોઈ 10 રૂપિયા પણ ઓછી ના આપે નહીં. રસ્તામાં કોઈ અજાણ્યો માણસ મળે ને, તેમ કે ભાઈ જરાક મારું પાકીટ ઘરે ભૂલી ગયો છું કે કાંઈક ખીસું કપાઈ ગયું છે, 10 રૂપિયા ઓછી ના આપો તો કોઈ આપી દેશે? શું ખબર પડે, કપડાં તો સારા પહેર્યા છે પણ કેટલા જણા પાસેથી 10 રૂપિયા લેતો હશે? ઓળખાણ વગર કોઈ વિશ્વાસ મૂકતો નથી. આત્માની ઓળખાણ વિના અનાદિથી મારું મૃત્યુ થશે, મારું નુકસાન થશે, મારા સંયોગો જેના આધારે હું જીવું છું એ રહેશે કે નહીં રહે, હું રહીશ કે નહીં રહું, એવી શંકા કુશંકામાં જીવ ભયવાન હોય છે. ગમે તેટલી સંપત્તિ હોય તો પણ જગતમાં કોઈ જીવ ભય વિનાનો નથી, સિવાય જ્ઞાની પુરુષ. કારણ શું છે? કે કોના ઉપર વિશ્વાસ મૂકે. જગતમાં જે પરિવર્તન ચાલી રહ્યું છે, અથવા આખું જગત જે પરિવર્તનશીલ છે, એમાં પ્રાપ્ત સંપત્તિનો વિશ્વાસ પણ થઈ શકતો નથી, થઈ શકતો નથી. અને પોતાની સ્થિરતા, પોતે પણ અહીંયા કાયમ રહેશે એવી ભાવનાને ઈચ્છા હોવા છતાં એ પરિસ્થિતિ છે જ નહીં, એ વાત એને નજર સામે દેખાય છે. રોજ છાપામાં નોંધ વાંચવી પડે છે કે કોઈ સગા સંબંધીમાં છે કે નહીં. એટલે જ્યાં સુધી અવ્યાબાધ અને શાશ્વત સ્વરૂપની પ્રતીતિ ન થાય, અને તે પણ સ્પષ્ટ અનુભવાંશ પ્રતીતિ ન થાય, ત્યાં સુધી ઓળખાણ થાય નહીં, લક્ષ્ય થાય નહીં. સ્પષ્ટ અનુભવાંશ પ્રતીતિ એટલા માટે કૃપાળુ દેવે 751 પત્રમાં લીધી છે કે જે જ્ઞાન ભંડારમાંથી જ્ઞાનનો સતત પ્રવાહ પ્રવાહિત જ રહે છે, ક્યારે પણ બંધ થતો નથી. બંધ થતો તો નથી, પણ બંધ કરી શકાતો પણ નથી. એ પરિસ્થિતિ સ્પષ્ટપણે વિશ્વાસને ઉત્પન્ન કરે છે કે અંદરમાં અનંત સામર્થ્ય જ્ઞાનાદિનું ભરેલું છે. પેટ્રોલના કૂવામાંથી કે ગેસના કૂવામાંથી સતત જ્યારે પ્રવાહ બહાર આવે છે, ભલે પ્રવાહ તો જેટલો બોર હોય એના પ્રમાણમાં બહાર આવતો હોય, પણ નિરંતર 24 કલાક જ્યારે એમાંથી પ્રવાહ બહાર આવતો હોય, કોઈ પણ જાતની બહાર લાવવાની મશીનરીને મૂક્યા વિના, એમાં જરૂર પડતી નથી મોટર મૂકવાની, આપોઆપ જ બહાર આવે છે. ત્યારે અંદર પહોંચ્યા વિના, તેલના ભંડાર સુધી પહોંચ્યા વિના, કેટલા લાખ ઘન મીટર આમાં ગેસ ભર્યો છે કે પેટ્રોલ ક્રૂડ ભર્યું છે એનું જ્ઞાન આત્મા કરી શકે છે. છદ્મસ્ત જીવ વૈજ્ઞાનિક હોય તો પણ કરે છે. તો પણ એ 100-200 વર્ષે બંધ થઈ શકે છે, પણ જે અનંત કાળથી જેનો પ્રવાહ આવતો હોય અને એ પોતાનું જ સ્વરૂપ હોય અને અનુભવ ગોચર હોય, તો સ્પષ્ટ અનુભવાંશે તેની ખાતરી, પ્રતીતિ એટલે ખાતરી થાય છે. કે મારા આત્મ સ્વરૂપમાં અનંત જ્ઞાન અને અનંત સુખ ભરેલું છે, જેને બાધા પહોંચાડી નહીં શકાતી હોવાથી અવ્યાબાધ સ્વરૂપ છે, અને જેનો અંત નહીં હોવાથી એ શાશ્વત છે. 50-100 વર્ષ ચાલે એટલી સંપત્તિ મળે તો પણ માણસની દીનતા ચાલી જાય છે કે હવે મારે કોઈની પાસે લાંબો હાથ કરવાનો નથી. 100-50 વર્ષ ચાલે એટલા 25-50 લાખ આવી જાય તો પણ હાલચાલમાં ફેર પડી જાય. દીનપણે હાલતો તો એ છાતી કાઢીને ચાલવા માંડે. તો જેની ગુણ સંપત્તિ અનંતકાળ સુધી જાય એવી ન હોય એવા સ્વભાવનો આધાર મળે, પરિણમનને એનું અવલંબન હાથ આવે, તો એની હિંમત, એની નિર્ભયતા, એની નિશંકતા, નિર્ભયતા નિશંકતા કેટલી હોય એ પણ બેહદ જ હોય છે. સમયસારના નિર્ગ્રહાધિકારમાં ત્યાં સુધી વાત આવે છે કે સમ્યક દ્રષ્ટિની શ્રદ્ધા જ્ઞાનનું બળવાનપણું કેટલું, કે વિશ્વમાં વજ્રપાત થાય અને પૃથ્વી કંપાયમાન થાય તો પણ શ્રદ્ધામાં ડગે ડગે નહીં, જ્ઞાનમાં ડગે નહીં. કેમ કે પ્રત્યક્ષ અનુભવ થયો છે. સાતમી નારકીમાં સમ્યક દર્શન ક્યારે થતું હશે? વેદનાનું વર્ણન ન થઈ શકે એટલી વેદના છે. એક જીભની હજારો જીભેથી પણ એની વેદનાનું વર્ણન ન થઈ શકે એટલી વેદના હોવા છતાં ત્યાં પણ શ્રદ્ધા થાય છે એનો અર્થ શું? શ્રદ્ધા થાય છે અને શ્રદ્ધા ટકે છે એનો અર્થ શું? કે એની શક્તિ વેદનાનું ઉલ્લંઘન કરીને કામ કરે છે, વેદનાને અતિક્રાંત કરીને એ કામ કરી શકે છે. એટલું બળવાનપણું આત્માના સ્વરૂપ શ્રદ્ધા જ્ઞાનમાં છે. એનું જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી આકુલતા જઈ શકે નહીં. કદાચ કોઈ એમ કહે કે અમને શાંતિને ક્ષમતા છે તો તે મિથ્યા છે. સ્વરૂપના નિર્ણય વગરની ક્ષમતા અને શાંતિ એ મિથ્યા શાંતિ છે. એક ક્ષણિક માનસિક પરિસ્થિતિ છે કે જેમાં કોઈ તાકાત નથી, તદ્દન પોલી વાત છે. ક્ષણ માત્રમાં એ શાંતિ અશાંતિમાં ફેરવાઈ જાય છે. મિથ્યા ક્ષમતા આવે છે, અને એ મિથ્યા ક્ષમતા ક્યારે આવે છે? કે કલ્પિત પદાર્થ વિશે સતની માન્યતા હોય છે. અહીંથી આપણે થોડી ચર્ચા કરવી છે કે આત્મ પદાર્થનો સ્વરૂપ નિર્ણય યથાર્થ ક્યારે અને કલ્પિત ક્યારે, અથવા વાસ્તવિક ક્યારે અને કલ્પિત ક્યારે, આટલો વિષય વિચારવા યોગ્ય છે. એટલા માટે કે આપણે આત્મા સંબંધીના સાહિત્યને અથવા અનુભવી પુરુષોના એ સંબંધિત વચનોનો અધ્યયન કરીએ છીએ, પરિચર્યન કરીએ છીએ, અને એનો નિર્ણય કરવાનો એક પ્રયત્ન કરીએ છીએ. એ દ્વારા આત્મ સ્વરૂપનો, આત્માને ઓળખવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ, ત્યારે અહીંયા કૃપાળુ દેવને એક વાત સ્પષ્ટ કરવી છે કે નિર્ણયમાં નિર્ણય કરનારને કોઈ વાર કલ્પિત નિર્ણય પણ થાય છે અને કોઈને યથાર્થ નિર્ણય પણ થાય છે. જો કલ્પિત નિર્ણય થાય છે તો એની દર્શન મોહની ગ્રંથિ વધારે નિવિડ થાય છે, અને જે યથાર્થ નિર્ણય થાય છે તો દર્શન મોહનો અનુભવ એટલો તૂટી જાય છે કે ઉપશમિત થઈને ઉપશમ સમ્યક દર્શન સુધી પહોંચી જાય છે. દર્શન મોહ ઉપશમિત થઈ જાય છે અને તે કાળે ઉપશમ સમ્યક દર્શનની પ્રગટ અવસ્થા થાય છે. એટલા માટે પ્રયોજનભૂત છે કે નિર્ણય કરવા જતા કલ્પિત નિર્ણય નહીં થવો જોઈએ. જો કે તરત જ એમણે એ વિષય ઉપર પ્રકાશ પાડ્યો છે આજ પેરેગ્રાફમાં કે જ્યારે પદાર્થનો કલ્પિત નિર્ણય અથવા કલ્પિત માન્યતા થાય છે હોય છે ત્યારે કાળે કરીને અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમ આવતો નથી. આ કલ્પિત નિર્ણયનું લક્ષણ અથવા સ્વરૂપ છે. ઉલટાવીને વિચારીએ તો વાસ્તવિક નિર્ણય થાય તો પદાર્થની અપૂર્વતા ભાસી છે, પદાર્થ ભાસ્યો છે, સાથે સાથે પદાર્થની અપૂર્વતા ભાસી છે કે મારો સ્વભાવ કોઈ અપૂર્વ છે, પૂર્વે ક્યારે મને આવો મારું સ્વરૂપ ભાસ્યો નથી, અને એ અપૂર્વ પદાર્થનો મહિમા પણ કોઈ અપૂર્વ પ્રકારે ઉત્પન્ન થાય છે. અપૂર્વ આત્મ સ્વરૂપનો મહિમા આવે, અથવા જેટલું અનંત મહિમાવંત સ્વરૂપ સર્વજ્ઞના જ્ઞાનમાં સર્વજ્ઞે દીઠું છે એટલો જ મહિમાવંત સ્વરૂપ પોતાને ભાસે, એટલું જ મહિમાવંત સ્વરૂપ પોતાને ભાસે. ફરક એટલો છે કે ત્યાં પ્રત્યક્ષ છે, અહીંયા પરોક્ષ છે, પણ વિષયમાં કોઈ ફેર નથી પડતો. વિષયી એવા જ્ઞાનમાં પ્રત્યક્ષ અને પરોક્ષતાનો ફરક છે, ઓબ્જેક્ટમાં ફરક નથી, સબ્જેક્ટમાં થોડો ફરક છે. એટલે અપૂર્વ મહિમા આવે એનો, અને જો અપૂર્વ મહિમા ન આવે તો એ કલ્પિત એવો આત્મનિર્ણય એ જ પરમ યોગ્યતાની હાનિ છે. અહીંયા એક લક્ષણ કૃપાળુ દેવે લીધું છે, પણ આ દશાના બીજા લક્ષણો પણ વિચારી શકાય એવા છે, અને એમાં મુખ્ય છે પુરુષાર્થનો વિષય. પુરુષાર્થની દિશા, પુરુષાર્થ શું છે એને એક વૈજ્ઞાનિક રીતે એનું સ્થાન વિચારીએ તો આત્મામાં જ્ઞાનાદિ જે અનંત શક્તિઓ છે એમાં એક વીર્ય નામની પણ શક્તિ છે. એ વીર્ય શક્તિના પર્યાયને પુરુષાર્થ કહેવામાં આવે છે. ગુણની પરિભાષા એ છે કે જે વસ્તુના પૂરા ક્ષેત્રમાં હોય અને વસ્તુની સર્વ પર્યાયમાં પરિણમતો હોય એનું નામ ગુણ. ગુણ અને ધર્મ જુદી જુદી ચીજ છે. ગુણાઃ ધર્માઃ ભવંતિ, ધર્માઃ ગુણાઃ ન ભવંતિ. વિજ્ઞાનની પરિભાષામાં ગુણને વસ્તુની પ્રોપર્ટી કહેવાય છે, અને ધર્મને વિજ્ઞાનની ભાષામાં વસ્તુનું કેરેક્ટર કહેવાય છે. ધર્મ છે એ અપેક્ષિત ચીજ છે, જ્યારે ગુણ છે એ પદાર્થ શાશ્વત છે તો એનો સ્વભાવરૂપ શક્તિ પણ શાશ્વત છે. એમ આત્માના વીર્ય ગુણનું પરિણમન પણ સર્વ અવસ્થાને વિશે થઈ રહ્યું છે. સંસાર અવસ્થામાં તે ઉલટી દિશામાં થઈ રહ્યું છે, પર પદાર્થોને મેળવવા પ્રત્યે થઈ રહ્યું છે, પર પદાર્થને કરવા પ્રત્યે થઈ રહ્યું છે, પર પદાર્થને ભોગવવા પ્રત્યે થઈ રહ્યું છે, જે કરી શકતો નથી, એટલે એને મિથ્યા પુરુષાર્થ કહેવામાં આવે છે અને તે બહિર્મુખ ભાવે વર્તે છે. દિશા તો બે જ છે, એક અંતર્મુખ અને એક બહિર્મુખ. જ્યારે આત્માના અંતતત્વ સ્વરૂપ પરમાત્મ તત્વનો નિર્ણય થાય, એટલે કે ઓળખાણ થાય, ભાવ વાસન થાય, ત્યારે આ પુરુષાર્થની દિશા બદલાય છે. જેની દશા બદલાય તેની, જેની દિશા બદલાય તેની દશા બદલાય. જે મોક્ષ માર્ગની દશા છે એ દિશા બદલાયા વિના એ દશા સમુત્પન્ન થતી નથી. પહેલી વહેલી સમ્યત્વના કારણરૂપ જે આ સ્વરૂપ નિર્ણય, પદાર્થ નિર્ણયનો વિષય છે, ત્યાં પહોંચતા જે પુરુષાર્થ બહિર્મુખ ભાવે વર્તતા જળ પ્રકૃતિના ઉદયને અનુસરીને વર્તતા જળવત કાર્ય કરતો હતો, તે જ પુરુષાર્થ ચૈતન્ય પદાર્થને, ચૈતન્ય સ્વભાવને અનુસરીને ઉત્પન્ન થાય તેને ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા કહેવામાં આવે છે. જ્યાં સુધી જીવને અથવા મુમુક્ષુ જીવને પણ શાસ્ત્રો વાંચીને, સાંભળીને, વિચારની ભૂમિકામાં, એટલે રાગની પ્રધાનતાની ભૂમિકામાં આત્મપદાર્થનો નિર્ણય શાસ્ત્ર અનુસાર થાય છે, તો પણ શાસ્ત્ર કહે છે અને પોતાના નિર્ણયમાં ફરક ન લાગે એને, તો વિશ્વાસ ન આવે, છતાં કલ્પિત હોય, પણ પરિસ્થિતિ એ ઊભી થાય કે હું આત્મા સમજ્યો તો ખરો, આત્મા દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, એના દ્રવ્ય ગુણને પર્યાયથી, ઉત્પાદવી અને ધ્રુવથી અને ગુણ ગુણીના ભેદોથી આત્મપદાર્થનો નિર્ણય કરવા છતાં મને અનુભવ થતો નથી અને એ સંબંધીનો પુરુષાર્થ કેમ ચાલતો નથી, આ સમસ્યા કલ્પિત નિર્ણયવાળાને ઊભી રહે છે. એની પાસે એનો ઉત્તર નથી. પુરુષાર્થ કેમ કરવો, કેવી રીતે થાય, અંતર્મુખી પુરુષાર્થ કેવી રીતે થાય, એ વાતનું રહસ્ય એ પાયનો નથી. કેમ કે નિર્ણય કલ્પિત છે. પણ જેને જ્ઞાન સ્વભાવી આત્માનો જ્ઞાનની પ્રધાનતામાં, એટલે વેદનને સ્પર્શીને, જ્ઞાનમાં જ્ઞાનના વેદનના આધારે જેને જ્ઞાન સ્વભાવનો પરિચય થયો, ઓળખાણ થઈ, ભાવ ભાષણ થયું, એવા મુમુક્ષુને તત્ક્ષણ પુરુષાર્થની ઉત્પત્તિ થાય છે. અંતર્મુખી પુરુષાર્થની ઉત્પત્તિ તે જ ક્ષણે ચાલુ થાય છે. આ એક અસાધારણ લક્ષણ છે. આત્મસ્વરૂપનો મહિમા, અપૂર્વ મહિમા, એ મહિમાથી ઉત્પન્ન થતી આત્માની સ્વભાવની, ગુણની અનન્ય રુચિ અને એ રુચિને અનુસરતો અંતર્મુખી પુરુષાર્થ અને આત્મરસ અથવા અધ્યાત્મરસ, આ સ્વરૂપ નિશ્ચય થયેલા મુમુક્ષુ જીવના પરિણામના પ્રગટ લક્ષણો છે. જ્યાં સુધી એવા પ્રગટ પર્યાયો પોતાને અનુભવ ગોચર ન થાય ત્યાં સુધી નિર્ણય થયો છે, આત્મ સ્વરૂપનો નિર્ણય થયો છે એ ભાવમાં કદી આવવું નહીં. એ ભાવમાં નહીં આવતા એ વિષયની જિજ્ઞાસામાં રહેવું ઉચિત તો એ છે કે એ વિષયની જિજ્ઞાસામાં રહેવું. એક પત્રમાં કોઈએ કૃપાળુદેવને ફરિયાદ કરેલી કે મુનિ દેવકરણજી છે એ આ પોતાના પરમાત્મા તરીકે માનવા લાગ્યા છે અને અમને કંઈક આ વાત બરાબર નથી લાગતી, તો અમારે શું કરવું, શું વિચારવું, આ વિષયમાં અમારી તો કાંઈ પહોંચ નથી, પણ આપની પાસેથી માર્ગદર્શન માગીએ છીએ કે જ્યારે પોતાને પરમાત્મા તરીકે માનવા લાગ્યા છે તો પછી ખરેખર શું સમજવું અમારે, એમને પરમાત્મા તરીકે એમની સાથેનો વ્યવહાર કરવો કે મુમુક્ષુ તરીકેનો વ્યવહાર કરવો, શું કરવું અમારે? આવો કોઈ પ્રશ્નનો ઉત્તર કૃપાળુદેવ આપે છે કે આમ તો બધા જ આત્માઓ સ્વરૂપે કરીને તો પરમાત્મા છે, એમાં કોઈ મિનમેખ નથી, પરંતુ જ્યાં સુધી નહીતર શું થાય કે ગુરુ કહે છે, શાસ્ત્ર કહે છે, ભગવાન કહે છે કે આત્મા પરમાત્મા, તો હું તો પરમાત્મા છું, પતી ગયું વાત. નિશ્ચય નય અને નિશ્ચયાભાસમાં ફરક શું? નિશ્ચય નયનો વિષય પરમાત્મા અને નિશ્ચયાભાસી પણ એમ કહે કે હું પરમાત્મા, બે વચ્ચે ફરક શું છે? કે આભાસવાળાને લક્ષણથી, વેદનથી અને સ્વભાવથી એવો કોઈ પ્રગટ અનુભવ નથી. જ્યારે જેને યથાર્થ સમ્યક જ્ઞાનનો નિશ્ચય નહીં પ્રગટ્યો છે એ તો નિશ્ચય સ્વરૂપના અવલંબને પ્રગટ્યો છે અને અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનનો એ પર્યાય છે કે જે અતિન્દ્રિય પ્રત્યક્ષ સ્વરૂપ આત્માને સીધો જ વિષય કરે છે, કોઈ પણ જાતના રાગની આડશ અને અવલંબન વિના. એટલે બે વચ્ચે જમીન આસમાનનો ફેર છે, એક કલ્પના વિહાર કરે છે અને એક વાસ્તવિકતામાં ઊભા છે, આટલો મોટો ફરક છે. એ નિર્ણય કેવી રીતે કરવો આ એક વિષય ખૂબ મહત્વનો છે અને એ જ્ઞાનની કેળવણીનો વિષય છે, માત્ર વિચારનો વિષય નથી. વિચાર તત્વના આત્માના ગમે તેટલા ચાલતા હોય તો પણ જ્યાં સુધી જેવો પ્રત્યક્ષ સ્વરૂપે છે એવો પ્રત્યક્ષ અંશે વેદાયને પ્રતિભાસે નહીં ત્યાં સુધી એ વિચાર અનાદિથી રાગની પ્રધાનતામાં જે વિચારની પદ્ધતિ છે વિચારવાની એમાં કોઈ ફરક નથી થયો. નિર્ણયના કાળમાં વિચારિક ભૂમિકામાં નિર્ણય થતો હોવા છતાં પણ નિર્ણય વૈચારિક ભૂમિકાનો સ્ટેજ છે, સ્વાનુભવ નિર્વિકલ્પ નિર્વિચાર ભૂમિકાનું સ્ટેજ છે, પણ વૈચારિક ભૂમિકાનું સ્તર હોવા છતાં પણ જ્ઞાનની પ્રધાનતાથી જ્ઞાન સ્વભાવનું ગ્રહણ થયેલું છે. ગ્રહણ થયેલું છે એટલે પોતાપણે ભાષ્યો છે. જ્ઞાન સ્વભાવે આત્મા સિદ્ધ સમાન સદાપદ મેરો એવો પોતા સ્વરૂપે ભાસે છે. અને રાગની પ્રધાનતામાં હું છું એમ ગ્રહણ થતું નથી. આત્માનો વિચાર કોઈ થર્ડ પર્સનનો વિચાર ચાલતો હોય એવી રીતે ચાલે છે. આ મોટો આંતરો છે. એટલે આત્મા એને પર છે, સ્વ નથી થયો. પછી બળ આવે ક્યાંથી? નિર્ણય એક જ્ઞાનની પર્યાય છે. સ્વરૂપ નિર્ણય એ જ્ઞાનની પર્યાય છે. અને જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન બળ ન હોય તો એ તો અનાદિથી જ્ઞાનની પર્યાય બધા જીવોને થઈ રહી છે કે જેમાં પોતાનું જ્ઞાન બળ જ નથી. અહીંયા તો જ્ઞાન બળ એટલે ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા ઉત્પન્ન થાય છે અને એને નિર્વિકલ્પ અનુભવ સુધી અવશ્ય અવશ્ય વૃદ્ધિગત થઈને પહોંચાડે છે. સહજપણે કરતાપણે નહીં. ભૂલ ક્યાં થાય છે? એક થોડીક વાત બીજી પણ વિચારવા જેવી છે આ વિષયમાં. લાલ બત્તી ક્યાં મૂકવા જેવી છે કે શાસ્ત્રનો અભ્યાસ કરનાર અને એમાં પણ સિદ્ધાંત શાસ્ત્રોનો અનુભવ કરનાર સમય સારા દે એવા મુમુક્ષુ જીવોને એ ભૂલ થવાની પ્રાય સંભાવના છે. ઘણું કરીને ભૂલ થાય એવી જે સંભાવના છે તે એવી છે કે શાસ્ત્ર અને જ્ઞાની પુરુષ બંને એક વાત તો પોતાના જોરથી એવી રીતે કરે છે, કેમ કે પોતાનો જોર પણ એ બાજુનો છે કે જે આ પદાર્થ આત્મા છે એમાં જે એનો ત્રિકાળી શક્તિરૂપ સામર્થ્યરૂપ સ્વરૂપ છે એમાં અનંત 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 શક્તિઓનો ભંડાર ભરેલો છે. જેને સમુદ્રની ઉપમા આપીએ તો ઓછી પડે છે, કેમ કે સમુદ્રને તળિયું છે, આમાં કોઈ એને અંત નથી. સ્વભાવને તળિયા વિનાનો સમુદ્ર છે. એટલે એના ઉપર વજન દેવાનું છે, એની મુખ્યતા કરવાની છે અને જોર ત્યાં દેવાનું છે. આ એક સૈદ્ધાંતિક ઉપદેશ છે અને એ રીતે સૈદ્ધાંતિક વસ્તુનું સ્વરૂપ પણ છે. અને જ્યારે એ વાત સમજવાના કાળે બુદ્ધિગમ્ય થાય છે, સંમત પણ થાય છે બુદ્ધિને કે બરાબર છે, જો મારા મૂળ સ્વરૂપની અંદર અનંત શક્તિઓ ભરેલી હોય તો મારે વર્તમાન પામર દશા ઉપરનું વજન ખસેડીને મારે બધું જોર અહીંયા દેવું જોઈએ, મારો પુરુષાર્થ આ બાજુનો હોવો જોઈએ. પણ પુરુષાર્થ, આત્મિક પુરુષાર્થ છે તે સહજ સ્વરૂપે છે, કૃત્રિમ સ્વરૂપે નથી. સમજીને કૃત્રિમતા કરવા લાગે, વિકલ્પમાં વિચારમાં અને વાણીમાં એનું જોર દેવા લાગે, પણ એ સ્વરૂપ ભાષ્યા વિના એનું જે સહજ જ્ઞાનબળ ઉત્પન્ન થવું ઘટે એવું ન થયું હોય તો એને એમ લાગે કે હું બરાબર મારા સ્વરૂપ ઉપર વજન લઈ જાઉં છું, મારા સ્વરૂપનું જોર કરું છું, સ્વરૂપ સંબંધીનો પુરુષાર્થ કરું છું. એવી એક મિથ્યા સમતા આવે ખરી અને એ બફમાં ને બફમમાં ચાલ્યો જાય. જોકે કાળે કરીને સ્વાનુભવ તેમાં નહીં થતો હોવાથી એને શંકા પડે ખરી કે આટલા બધા વર્ષોથી હું મારા સ્વરૂપનું જોર તો કરું છું પરિણામની અંદર, પણ અનુભવ કા નહીં? કેમ આત્માનો આનંદ અને નિર્વિકલ્પ દશા આવતી નથી? એમ એને શંકા પડી જાય, પણ એનો કોઈ એની પાસે ઉપાય નથી હોતો. જ્યાં સુધી ભેદ જ્ઞાન પૂર્વક રાગ અને જ્ઞાન જુદા છે, બંને અનુભવ ગોચર પર્યાયો છે, અને બંનેના અનુભવના અવલોકનથી બંનેના સ્વભાવ પરિચિત થઈને ઓળખાય નહીં, ત્યાં સુધી એ ભેદ જ્ઞાનનો સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ એવો તબક્કો આવે નહીં, એટલે કે ભાવભાષણ થાય નહીં. એટલે પોતાના સર્વ ઉદયમાં જો એ પ્રયોગ કરવામાં આવે, અવલોકનથી એની ભિન્નતાના અનુભવને તપાસતા તપાસતા બંને ભાવોના પરિચયથી વિભાવ સ્વભાવની વિભાવ સ્વભાવ પ્રમાણે અને આત્માની જ્ઞાન સ્વભાવે ઓળખાણ થાય, તો મનની શાંતિને લઈને ઉત્પન્ન થયેલો વિભાવ વિભાવ તરીકે ઓળખાય છે, સ્વભાવ તરીકે એમાં સંતોષ થતો નથી, નહીતર છેતરાય છે સાતાના ઉદયમાં. મનની શાંતિ થાય ત્યારે જીવને એમ લાગે કે મને કાંઈક આત્માની શાંતિ આવી, કેમ કે હું આત્માના વિચાર કરતો હતો એ વખતે મને શાંતિ થઈ છે. શું લાગે? આત્માના વિચાર કરતા કરતા જો શાંતિ લાગે તો પછી એને આત્મશાંતિ જ કહેવી જોઈએ ને. પણ જેને સ્વભાવની ઓળખાણ છે કે જે રાગરહિત તત્વ છે, પરમાત્મ તત્વ ત્રણેય કાળે રાગરહિત છે અને મનની શાંતિ રાગ સહિત છે, જેને આત્માની શાંતિ ઉત્પન્ન થાય છે એને વર્તમાન વર્તતા રાગનો નિષેધ આવે છે, એનાથી ભિન્ન પડે છે, જુદો પડે છે. મનની શાંતિ વાળો રાગને જુદો નથી પાડી શકતો, એ રાગને ભેળવીને શાંતિને અનુભવ કરે છે. વાસ્તવિકતા એ શાંતિ નથી, પણ અશાંતિનું એક રૂપ છે, જે મંદ અશાંતિ રૂપ છે એને શાંતિ કહે છે, પણ છે એ અશાંતિનું રૂપ. નિજ અવલોકન અંતર અવલોકનના અભ્યાસનો પહેલો તબક્કો જ અહીંથી શરૂ થાય છે કે વિકલ્પ માત્ર અથવા રાગના કોઈ પણ કણમાં દુઃખ ને દુઃખ જ છે, ક્યાંય સુખ નથી. જ્યાં સુધી વિકલ્પ દુઃખરૂપ ન લાગે ત્યાં સુધી એમ સમજવા યોગ્ય છે કે એ વિકલ્પમાં સુખ રસનો જે અભિપ્રાય છે એમાં કાંઈ ફરક નથી પડ્યો. નહીતર જ્ઞાનનો સ્વભાવ તો જે જેમ છે તે તેમ જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે. જ્યારે શ્રી ગુરુ એમ કહે છે કે રાગ માત્ર દુઃખરૂપ છે, રાગનો એક પણ કણિયો મલિન અને દુઃખ છે, જ્યાં સુધી જ્ઞાનમાં એ મલિનતાને એ દુઃખ ન ભાસે, દુઃખ ન લાગે, ન ભાસે એટલે ન લાગે, ત્યાં સુધી ભ્રાંતિમાં ફેર પડ્યો નથી. જે ભ્રાંતિગતપણે સુખ લાગે છે એ જ ભ્રાંતિ ચાલુ ને ચાલુ છે, એમાં કાંઈ ફેર નથી પડ્યો. નિર્ણયના કાળમાં એ ફેર પડે છે, અથવા નિર્ણય પહેલાં જે અવલોકન શરૂ થાય છે ત્યાંથી જ ભાવભાષણમાં ફેર પડતો જાય છે. જેમ જેમ ભાવભાષણ થતું જાય છે તેમ તેમ દર્શન મોહ મંદ થતો જાય છે, અને એ જ મોહના અનઉદયનો એટલે અભાવનો એક પ્રોસેસ છે, એ સિવાય બીજી કોઈ પ્રક્રિયા નથી. એમાં આ સ્વરૂપ નિર્ણય એક મહત્વનો તબક્કો છે, એ વગર કોઈને માર્ગની પ્રાપ્તિ કોઈ કાળમાં થઈ નથી, થવાની પણ નથી, એ સિદ્ધાંત અહીંયા કૃપાળુદેવે સ્થાપિત કરેલો છે કે પદાર્થ નિર્ણય જ્યાં સુધી ન હોય ત્યાં સુધી સત્પુરુષ પ્રત્યે પરમ ભક્તિ વર્તતી હોય તો પણ કાંઈક યોગ્યતાની એવી ખામી છે કે જે માર્ગ પ્રાપ્તિને પ્રતિબંધક છે અથવા પરમ યોગ્યતાની હાનિ છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુતા ત્યાં લીધી નથી. પરમ યોગ્યતા એટલે મુમુક્ષુતાની પરમ ઉત્કૃષ્ટ કક્ષા, એને પરમ યોગ્યતા કહીએ. એની હાનિ છે, એની ક્ષતિ છે ત્યાં. આ ત્રણે કારણો ઘણું કરીને અમને મળેલા ઘણા મુમુક્ષુમાં અમે જોયા છે. જોકે કૃપાળુદેવને મુમુક્ષુ મળેલા અને અત્યારના કહેવાતા આપણે મુમુક્ષુઓ એમાં ઘણો ફરક છે. એ સરળતા અને એ કૃપાળુદેવ પ્રત્યેની ભક્તિ એક જુદી ચીજ હતી. આજે એમના પત્રોથી એ સમજાય છે, એમની વાતો સાંભળીએ છીએ, એમના પત્રો વાંચવા મળે છે ત્યારે લાગે છે કે આજે તો મુમુક્ષુતા નામ માત્ર છે. કોઈ જીવમાં હોય તો આપણે અન્યાય નહીં કરવો જોઈએ, એટલો અપવાદ રાખીને વાત છે. પણ બાકી તો મુમુક્ષુતા પરદેશ ગઈ હોય એવી મુમુક્ષુ સમાજની પરિસ્થિતિ છે તો બાકીનાની વાત તો કરવાની રહેતી નથી. એટલી સરળતા, એટલી ભક્તિ, એટલી નમ્રતા, પોતાના દોષનું નિવેદન કરે. સત્સંગ કેવી રીતે કરે? સત્સંગ એટલે કોઈ શાસ્ત્ર વાંચી જવું, કોઈ પદ બોલી જવું, એ સત્સંગ નથી. જેને સત્પ્રાપ્તિની પરમ અભિલાષા છે એવા જીવો સાથે મળીને સત્પ્રાપ્તિનો પ્રયત્ન કરતા પોતાની દશામાં રહેલા બાધક ભાવોનું નિવેદન કરી શકે, એટલા માટે કે આનો ઉપાય હું જાણતો નથી, તમારા ખ્યાલમાં કાંઈ આવે તો બતાવજો ભાઈ સાહેબ, તમારો ઉપકારી થઈશ. પણ આજે જો એક મુમુક્ષુ બીજા મુમુક્ષુને એની ભૂલ દેખાડે ને, એનો દોષ દેખાડે ને, તો એને એટલો હાઈલી પ્રેજ્યુડાઇસ થઈ જાય કે જિંદગી સુધી એને બીજી દ્રષ્ટિએ જોવે કે આપણી ભૂલ જોનારો છે, આપણો દોષ દેખાડનારો છે, આ તો આપણી પ્રેસ્ટીજ બગાડે છે. ત્યારે એ તો એટલા સરળ કે ઇન એડવાન્સ અગાઉથી કહી રાખે ભાઈ સાહેબ મારી ભૂલ ને મારો દોષ દેખાય ને તો બિલકુલ અચકાયા વિના તમે પ્રસિદ્ધ કરજો, બિલકુલ અચકાયા વિના મારું ધ્યાન દોરજો, મારું લક્ષ્ય દોરજો, હું અહીંયા કાઢવા આવ્યો છું, રાખવા નથી આવ્યો. સત્સંગમાં હું એટલા માટે આવું છું કે મારે કાઢવો છે, મારે પરિપૂર્ણ નિર્દોષ થવું છે, કોઈ એક કલંકનો કણ પણ મારે ન જોઈએ મારામાંથી. એવી રીતે સત્સંગ કરનારા સત્સંગ કરતા હશે. કૃપાળુદેવના મુમુક્ષુ એવી રીતે સત્સંગ કરતા હશે, એમની પરિચયમાં આવેલા. તો પણ કૃપાળુદેવ કહે છે કે ઘણા ખરા મુમુક્ષુઓમાં આ ત્રણ દોષમાંથી કોક કોક દોષ જોયા છે. ખાસ કરીને માત્ર બીજા કારણને કાંઈક ન્યૂનતા કોઈ કોઈને વિશે જોઈ છે. એટલે કે કોઈ કોઈ મુમુક્ષુ એવા છે કે જેને સત્પુરુષ પ્રત્યે ઘણી ભક્તિ છે, અનન્ય ભક્તિ છે, એવા કોઈ મુમુક્ષુ છે કે એ કોઈ મુમુક્ષુને એ કારણ દૂષિત કારણની હાનિ દેખાય છે. બાકી બીજા બે કારણ તો હજી દેખાય છે કે જેમાં સ્વરૂપ નિર્ણયનો અભાવ છે અને જેમાં ક્યાંક પણ સાતામાં અનુકૂળતામાં સુખની બુદ્ધિથી રસ આવી જાય છે. આ બે પ્રકાર તો હજી જોવામાં આવે છે. અને જો તેઓમાં સર્વ પ્રકારે ન્યૂનતા થવાનો પ્રયત્ન હોય તો યોગ્ય થાય એમ જાણીએ છીએ. અને એ ત્રણેય પ્રકાર જો સાફ થઈ જાય તો મોક્ષ માર્ગ પ્રાપ્તિની યોગ્યતા આવે એ વાત નિશંક છે. પરમદૈન્યપણું એ ત્રણેયમાં બળવાન સાધન છે, એમાં પણ સુગમમાં સુગમ સાધન સત્પુરુષ પ્રત્યેની ઓળખાણ સહિતની પરમ ભક્તિ એ સૌથી બળવાન કારણ છે. એ વાત લોજિકથી અને ગણિતથી સિદ્ધ થાય એવી વાત છે. એટલા માટે એ વાત કોઈ માત્ર માન્યતાની કે રૂઢિની નથી, ઓર્થોડોક્સી નથી કે સત્પુરુષની ભક્તિ કરો એટલે આપણું કલ્યાણ થઈ જશે. એ એક અંધશ્રદ્ધાનો વિષય નથી, એ એક સમજપૂર્વકનો વિષય છે કે જો સત્પુરુષ ઓળખાય છે ત્યારે એ મોહ રહિત થયા છે એવી એની ઓળખાણ થાય છે. દર્શન મોહનો અભાવ કરવો અથવા મોહનો પરાજય કરવો, પરાભવ કરવો, એ સ્વયંભૂ રમણ સમુદ્ર તરવા કરતાં પણ વિશેષ શક્તિ માગે એવી ચીજ છે. એટલે એ મોહ રહિત પુરુષ નો પુરુષાર્થના પણ દર્શન થાય છે. એમની નિર્મળતાના તો દર્શન થાય જ થાય, પણ એ નિર્મળતા કયા પુરુષાર્થથી, કેટલા પુરુષાર્થથી થઈ રહી છે, ટકાવી રહી છે, પ્રાપ્ત કરેલી છે, એ બધો ચિતાર એક ઓળખાણ નામના શબ્દમાં રહેલું છે. જો સત્પુરુષની ઓળખાણ થાય તો એમનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ સમજતા, ઓળખાણ થતા એનો જે બહુમાનનો પ્રકાર ઉત્પન્ન થાય, એ બહુમાનના પરિણામો સ્વયં દર્શન મોહનિયા અનુભાગને તોડે છે, ઘટાડે છે એમ કહેવું ઉચિત નથી લાગતું, તોડે છે એમ કહેવું જોઈએ. એટલા માટે આ સ્થળે કૃપાળુ દેવે એ વાત કોઈ અંધશ્રદ્ધાની કરી નથી કે તમે મારી ભક્તિ કરજો કે કોઈ સત્પુરુષની ભક્તિ કરજો, પણ એક ત્રિકાળ અબાધિત સત્યની જાહેરાત છે. એમાં સત્યની પ્રસિદ્ધિ છે કે જેને દર્શન મોહ તોડવો હોય તેનો સુગમમાં સુગમ ઉપાય આ છે કે સત્પુરુષને ઓળખવા, ઓળખતા બહુમાન લાવવો નહીં પડે, બહુમાન આવી જશે. પ્રેમ કરવો પડતો નથી, પ્રેમ થઈ જાય છે. પુરુષાર્થ કરવો પડતો નથી, પુરુષાર્થ થઈ જાય છે. મહિમા કરવો પડતો નથી, મહિમા આવી જાય છે. એ પરિસ્થિતિમાં આ સિદ્ધાંત સ્થાપિત કરેલો છે. નહીતર અમારે ત્યાં સિદ્ધાંતના અભ્યાસીઓને આ વાત ખ્યાલમાં નથી આવી. આ વાત જ્યારે ખોલીને મૂકી છે ત્યારે ઘણા અભ્યાસી લોકો પાસે આવેલા કે આ વાત કૃપાળુદેવના પત્રો વાંચ્યા છતાં અમે નહોતા સમજ્યા કે આમાં દર્શન મોહનો સુગમપણે તોડવાનો જબરજસ્ત કારણ ઉત્પન્ન થાય છે. અને આટલું રહસ્ય ગર્ભિત આ વાત છે એને કૃપાળુદેવે રહસ્ય ભક્તિ એવું નામ આપ્યું છે. રહસ્ય ભક્તિની પ્રાપ્તિ હતી. જે કઈ માર્ગાનુસારી પુરુષ હતા, નરસિંહ મહેતા વગેરેને રહસ્ય ભક્તિની પ્રાપ્તિ હતી એમ કહ્યું તો કહ્યું છે. એ રહસ્ય ભક્તિ એટલે આ રહસ્ય છે. નહીતર તો ભક્તિ કરનારને ભક્તિના ફળની વાંછા જાણે અજાણે, સ્થૂળપણે, સૂક્ષ્મપણે, ઊંડે ઊંડે આવ્યા વિના રહે જ નહીં. કેમ કે પૂતગળમાં સુખ જોયું છે, સુખ ભાષ્યું છે, આવી જ જાય, આવ્યા વિના રહે નહીં એને. પણ રહસ્ય ભક્તિ વાળાને એવું કદી બનતું નથી. એ તો એમ કે છે કે મારે મોક્ષે જોતો નથી. રહસ્ય ભક્તિમાં તો ઉદગળ પદાર્થ તો જોઈતો નથી, સંયોગોની અનુકૂળતા અને અનુકૂળતા ખરીદવાનું સાધન એવો પૈસો પરમેશ્વર આજે લોકો કહે છે જેને, એ તો જોઈતો નથી, પણ મોક્ષ પણ જોઈતો નથી. આ રહસ્ય ભક્તિ મળી એટલે બધું મળી ગયું એને, એમ લાગે છે કે મને બધું મળી ગયું છે, મારે મોક્ષે જોઈતો નથી. એ દર્શન મોહનો અભાવ કરવાનું જબરજસ્ત સાધન છે. એકવાર પણ અનંત કાળના પરિભ્રમણમાં એકવાર પણ જો સત્પુરુષની ઓળખાણ થાય તો બીડો પાર છે. પછી બાકીનું આગળનું બધું આપોઆપ થાય છે, કરવું પડતું નથી. જેમ મશીનરી ઓટોમેટિક હોય તો ઓટોમાઇઝેશનના કામ થયા જ કરે, એમ આત્મા એક એવો પદાર્થ છે કે જો એક આ સ્ટેજમાં આવી જાય જીવ, સત્પુરુષના યોગનું મહત્વ અહીંયા સ્થાપિત થાય છે. કેમ કે યોગ વિના ઓળખાણ તો કરે કેવી રીતે? એટલે એક વખત જો ઓળખાણ કરી લઈએ તો એનું નિર્વાણ સિક્યોર છે. રજિસ્ટર થઈ ગઈ વાત, રિઝર્વેશન થઈ ગયું સિદ્ધ પદનું, એમાં કોઈ જરા પણ શંકા કરવાનો અવકાશ નથી, નિશંક વાત છે. એટલા માટે સત્પુરુષની વિદ્યમાનતાનું, એમના યોગનું, એમના પ્રત્યક્ષ ઉપદેશનું અને એ પૂર્વક થતી એમની ઓળખાણનું કોઈ મૂલ્ય ન થઈ શકે એવી એ ચીજ છે. એનું મૂલ્ય કયા ટર્મમાં કરવું, કોઈ ટર્મિનોલોજી નથી એનું મુખ્ય મૂલ્ય કરવા માટે કે કઈ રીતે એનું મૂલ્ય થઈ શકે. જેનાથી અનંત સંસાર અને અનંત સંસારના દુઃખ મટે કે છૂટે, અને જેના વડે અનંત અનંત સાદી અનંત સમાધિ સુખની પ્રાપ્તિ થાય, અનંત દર્શન ને અનંત જ્ઞાન સાથે, એનું મૂલ્ય કઈ રીતે થાય, જગતના કયા પદાર્થથી થાય અને કેવી રીતે થાય, કોઈ સંભવિતતા નથી. એટલા માટે એ સિદ્ધાંત એવી રીતે સ્થાપ્યો છે કે એક બીજા કારણની ન્યૂનતા થાય તો પરમ દૈન્ય પણ એ ત્રણેયમાં બળવાન સાધન છે, અને એ ત્રણેયનું બીજ, મૂળ બીજ મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ છે. પરમ પ્રેમ આવે એને, પરમેશ્વર બુદ્ધિએ પ્રેમ આવે, અને એ બીજ નો વડલો થશે કેવળ જ્ઞાન સુધીનો. બીજમાંથી વડનું બીજ કેટલું નાનું હોય, રાયના દાણા કરતા નાનું હોય, વડલો થાય જબરજસ્ત એવું એ બીજ છે, એ વાત નિશંક છે. વિશેષ વિષય આવતીકાલે.